તારીખ 19/10/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 14 સળંગ પ્રવચન નંબર 41
ગુપ્ત છે, ગુપ્ત છે એટલે પર્યાયની જેમ પ્રગટ નથી. તો પણ સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને નિરાવરણ છે. વર્તમાનમાં મતિસૂત જ્ઞાન છે, તે પરોક્ષ જ્ઞાન છે. તે પરોક્ષ જ્ઞાનમાં સ્વરૂપની ભાવના, પ્રત્યક્ષ સ્વરૂપની, નિરાવરણ સ્વરૂપની ભાવના, નિરાવરણ સ્વરૂપની પ્રતીતિ વારંવાર કરવાથી સ્વસંવેદન વધે છે, સ્વસંવેદન પ્રગટ થાય છે અને આનંદ પ્રગટ થાય છે. શું કહ્યું ફરીથી? નીચેથી ચોથી નીતિ છે. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ ધારીએ. ક્યાંથી? બધા છદ્મસ્થ જીવોને મતિશ્રુત એવા બે પરોક્ષ જ્ઞાન છે. એ પરોક્ષ જ્ઞાનમાં પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને જાણી શકે છે, અવલંબી શકે છે અને એ જાણવા પૂર્વકની પ્રતીતિ પણ કરી શકે છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષની અપેક્ષા ઉઠે છે, ઉત્પન્ન થાય છે, પણ જ્ઞાન સિવાય પ્રતીતિમાં પ્રત્યક્ષ પરોક્ષનો વિષય નથી. પ્રતીતિમાં તો એ સીધું છે. પ્રતીતિને મનની જરૂર નથી, કેમ કે પ્રતીતિ પોતે નિર્વિકલ્પ છે. મનના નિમિત્તે તો વિકલ્પ થાય છે, પણ તે પણ ક્યારે? કે જ્ઞાન જ્યારે મનનો આશ્રય લે છે ત્યારે. પણ પ્રતીતિને તો એ પ્રશ્ન નથી. ટોડરમલજીને પત્રમાં પ્રશ્ન એ પૂછ્યો છે, એમની સાથે જેમણે પત્ર વ્યવહાર કર્યો છે, રૂપચંદજી વગેરે હતા, કે પ્રતીતિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પણ કેવી રીતે છે. ત્યારે એમણે એ ઉત્તર આપ્યો છે કે પ્રત્યક્ષતા અને પરોક્ષતાની અપેક્ષા માત્ર જ્ઞાનને લાગુ પડે છે, આ અપેક્ષા પ્રતીતિને લાગુ પડતી નથી. કેવું જ્ઞાન? નહીં નહીં નહીં, ગુપ્ત છે એ તો નિરાવરણ છે. કેવળ જ્ઞાન ગુપ્ત છે એમ લીધું, તેથી કેવળ જ્ઞાન ગુપ્ત છે એટલે આવરણમાં છે, ગુપ્ત છે એટલે અહીંયા આવરણમાં છે. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું નથી. કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, સર્વ પ્રત્યક્ષ જ્ઞાન છે, સર્વથા પ્રત્યક્ષ જ્ઞાન છે. એ જ્ઞાન તો હજી આવરણમાં રહ્યું છે, અને અહીંયા મતિશ્રુત જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે. પણ પ્રતીતિને તો કાંઈ પ્રત્યક્ષ પરોક્ષતાનો વિષય નડતો નથી. તો જ્ઞાનની સાથે જે શ્રદ્ધાભાવ પ્રતીતિભાવ કાર્ય કરી રહ્યો છે, તે પ્રતીતિમાં તો નિરાવરણની પ્રતીતિ છે. જ્ઞાન આ પ્રતીતિને જાણે છે, તેથી જ્ઞાનમાં પણ જો પ્રતીતિમાં વસ્તુનું પરોક્ષપણાનું કોઈ કારણ નથી પડતું, પ્રતીતિની અપેક્ષાએ જો પરોક્ષપણાનું કે કોઈ અપેક્ષા રહેતી નથી, તો પ્રતીતિ કે જે સીધો પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાના વિષયને પ્રતીત કરે છે, સીધો જ પ્રતીત કરે છે પોતાના વિષયને પ્રતીતિ, એ પ્રતીતિને જાણે છે કોણ? કે જ્ઞાન જાણે છે. પ્રતીતિમાં તો જાણવાનો સ્વભાવ નથી કે આમ પ્રતીતિમાં મારો આત્મા નિરાવરણ છે એની સીધી પ્રતીતિ વર્તે છે. એમાં તો પ્રત્યક્ષ કહેવાની જરૂર નથી, કેમ કે એ અપેક્ષા પરોક્ષની પરોક્ષ સાપેક્ષ છે. પ્રત્યક્ષની અપેક્ષા તો પરોક્ષની સાપેક્ષ છે, પણ અહીંયા તો પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન જ અસ્થાને છે પ્રતીતિ માટે. એટલે પ્રતીતિમાં તો નિરાવરણની પ્રતીતિ કરી કરીને આનંદ વધારીએ, અને પરોક્ષ જ્ઞાનના કાળમાં પણ ત્યારે પણ જ્ઞાન તો કામ કરે છે. જ્ઞાન જાણવાની અપેક્ષાએ ત્યાં પરોક્ષ છે, પણ જ્યાં આનંદ ઉત્પન્ન થયો ત્યાં સંવેદનની અપેક્ષાએ, જ્ઞાનના વેદનની અપેક્ષાએ જ્ઞાનમાં પરોક્ષપણું નથી. ત્યાં મતિશ્રુતને પણ પરોક્ષપણું નથી, ત્યાં ત્યાં મતિશ્રુત પણ વેદનથી તો પ્રત્યક્ષ છે. જાણવાથી ભલે પરોક્ષ હોય પણ વેદનથી એ પ્રત્યક્ષ છે. અથવા આગમના વિષયમાં મતિશ્રુત જ્ઞાન પરોક્ષ હોવા છતાં અધ્યાત્મના વિષયમાં સ્વસંવેદનના કાળમાં તે જ્ઞાન પ્રત્યક્ષ છે. આમ આગમ અધ્યાત્મની શૈલી પણ જુદી પડે છે. જે જ્ઞાનને મતિશ્રુત અવધિ મનઃપ્રયોગ કેવળના જે ભેદ પડ્યા આગમમાં વસ્તુ વ્યવસ્થામાં, ત્યાં મતિશ્રુતને પરોક્ષ કહ્યા. આદ્ય પરોક્ષમ, પહેલા બંને પરોક્ષ છે એ વાત રહી આગમની મર્યાદામાં. અધ્યાત્મ ભાવમાં તો સ્વસંવેદનથી જ્ઞાન પ્રત્યક્ષ છે અને આનંદ પણ પ્રત્યક્ષ છે. જ્ઞાનમાં વેદન પણ આનંદનું પ્રત્યક્ષ છે, અને પ્રતીતિ તો શુદ્ધ થઈને એવી રીતે પોતાના સ્વરૂપનો વિષય કરે છે, સ્વરૂપને પ્રતીતમાં લે છે, કે ત્યાં તો પ્રત્યક્ષ પરોક્ષની કોઈ અપેક્ષા જ સંભવતી નથી કે લાગુ પડતી નથી. આવો પ્રકાર છે. બે એક સાથે કામ કરે છે ને, જ્ઞાન અને શ્રદ્ધા એક સાથે પરિણમે છે, વારાફરતી પરિણમતા નથી, કેમ કે એ તો જુદા જુદા ગુણ છે. સર્વગુણો પ્રતિ સમય એક સાથે પરિણમે છે. પ્રતીતિ પોતાના સ્વરૂપની કરતા અને જ્ઞાનમાં એ નિરાવરણની પ્રતીતિ છે એમ જ્ઞાનમાં જણાતા, જ્ઞાનમાં એમ જણાય છે કે પ્રતીતિ જેની કરવામાં આવે છે એ વસ્તુ તો નિરાવરણ છે, વસ્તુને આવરણ નથી, શક્તિને આવરણ નથી, તેથી એ વસ્તુની પ્રત્યક્ષતાનો ભાવ પોતાના રૂપે પોતાના સ્વરૂપે અભેદ રસથી આવિર્ભાવ પામે છે અને ત્યાં આનંદ વધે છે. આનંદ ન હોય તો ઉત્પન્ન થાય છે અને હોય એને વધતો જાય છે. બંનેમાં વિધિ એક જ પ્રકારે છે, વિધિ બદલાતી નથી.
ખુલેલું જ્ઞાન છે પણ નિરાવરણ,
ખુલેલું જ્ઞાન છે એ નિરાવરણ છે તો ઉપર કહી દીધું. જેટલા અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું, તેથી તે જ્ઞાન આવરણથી ન્યારું છે, પણ આગમની મર્યાદામાં મતિશ્રુતને પરોક્ષ કયા છે. એટલે કહેનાર જાણે છે કે પરોક્ષ જ્ઞાનમાં એમ કે એટલે મતિશ્રુત જ્ઞાનમાં એમ લેવું છે. નિરાવરણની પ્રતીતિ કરીને આનંદ વધારીએ એટલે નિરાવરણ સ્વરૂપ જે આત્મા છે એની પ્રતીતિ કરતા જ્ઞાનમાં પ્રતીતિ એમ કે છે. જ્ઞાનમાં પ્રતીતિ કરીને આનંદ વધારીએ, જ્ઞાનમાં પ્રતીતિ કરીને આનંદ વધારીએ એમ કહે છે. જ્ઞાન જાણે છે ને, પ્રતીતને પણ જ્ઞાન જાણે છે અને નિરાવરણ સ્વરૂપ જે આત્મા છે એને પણ જ્ઞાન જાણે છે. પરોક્ષ હોવા છતાં એનો વિષય પરોક્ષ નથી, એનો વિષય ત્રિકાળ પ્રત્યક્ષ છે. જ્ઞાન અલ્પ હોવા છતાં એનો વિષય અલ્પ નથી, એનો વિષય પૂર્ણ છે. એમ જ્ઞાન પરોક્ષ હોવા છતાં એનો વિષય પ્રત્યક્ષ છે. એનો વિષય પ્રત્યક્ષ છે એ કોઈ નથી, એ પ્રતીતિ શબ્દથી એમ લીધું કે એ પોતે જ છે. કેમ કે પ્રતીતિ ભાવ એટલે શું કે જેમાં હુંપણાનો ભાવ તેને પ્રતીતિ ભાવ કહીએ. શું? જેમાં હુંપણાનો ભાવ, હુંપણાની નિષ્ઠા એટલે અહીંયા જ્ઞાન છે તે આત્મનિષ્ઠ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞેયનિષ્ઠ નથી પણ જ્ઞાન આત્મનિષ્ઠ થયું ત્યાં. કેમ કે પ્રતીતિ નિરાવરણની કરે છે, પ્રતીતિ ભાવે પ્રતીતિ નિરાવરણ એટલે પ્રત્યક્ષ સ્વરૂપની પ્રતીતિ કરી છે. હું પ્રત્યક્ષ છું, મારા સ્વરૂપે હું પ્રત્યક્ષ છું એવી પ્રતીતિ વર્તે છે. એવી પ્રતીતિ વર્તે છે એ જ્ઞાનમાં બરાબર છે એટલે જ્ઞાનમાં પ્રતીતિ કરી એમ કે છે. એ ખબર કોને છે? જ્ઞાનને છે. તો જ્ઞાનમાં પ્રતીતિ કરી એમ કે છે. એ એમની શૈલી છે અનુભવ પ્રકાશમાં. આ પ્રકારની શૈલી વારંવાર જોવા મળશે. અનેક વખતે એમના શબ્દોમાં એ વાત આવશે. જ્ઞાનમાં પ્રતીતિ કરે છે, જ્ઞાનમાં પ્રતીતિ કરે છે એ વાત લેશે પોતે. એમ કહીને બંનેનું પરિણમન એક સાથે કેટલું સુમેળ ભરેલું છે કે જેના ફળમાં સ્વાનુભવ છે, સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે, કે જે સ્વાનુભવથી પરમાત્મા થવાય છે. સ્વાનુભવથી પરમાત્મા પોતે કહેશે આગળ કે સ્વાનુભવથી પરમાત્મા થવાય છે. તેથી સ્વાનુભવનો મહિમા સર્વ સદગ્રંથોમાં, ગ્રંથ ગ્રંથોમાં ગાયો છે, સર્વ ગ્રંથોમાં ગાયો છે એમ પોતે એવા શબ્દો આપ્યા છે. નિરાવરણ સ્વરૂપની પ્રતીતિ કરે છે, પ્રત્યક્ષ સ્વરૂપની પ્રતીતિ કરે છે. તિરકાલ નિરાવરણ નથી પકડે, નહીતર તો અનુમાન કરવું પડે. જો એને થી ત્યાંથી ન પકડે તો ક્યાંક એને અનુમાન કરવું પડે. અને એ અનુમાન જે છે શ્રુત જ્ઞાનમાં એક અનુમાન જ્ઞાનનો ભેદ છે. શ્રુત જ્ઞાન અનુમાન કરે છે, એ પરોક્ષ જ્ઞાનનો પ્રકાર છે. દૂર ક્ષેત્રવર્તી, દૂરકાળવર્તી, દૂરભાવવર્તી, અન્ય દ્રવ્યવર્તી જે પદાર્થો છે એ સંબંધી જગતમાં અનુમાન થતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. વ્યવહાર પ્રત્યક્ષ લોકો અનુમાન કરે છે. એવું શ્રુત જ્ઞાન જે અનુમાન કરે છે એવા પ્રકારે અહીંયા કાર્ય પદ્ધતિ નથી, કાર્યની વિધિ એવા પ્રકારે અહીંયા નથી. અહીંયા તો પ્રત્યક્ષ, સહજ પ્રત્યક્ષ એવું જે સ્વરૂપ છે અને અહીંયા ખુલેલું જ્ઞાન પોતાના પ્રત્યક્ષ અંશ ઉપરથી પૂરી પ્રત્યક્ષતાને પરોક્ષની સ્થિતિમાં રહ્યા રહ્યા પણ વેદનથી પ્રત્યક્ષ કરી લે છે અને પ્રતીતિમાં પણ નિરાવરણની ત્યારે પોતાની પ્રતીતિ કરે છે કે હું આવો છું, હું છું, એ પ્રતીતિનો વિષય છે. આવો એ જ્ઞાનનો વિષય છે. હું આવો છું એમાં હું છું એ પ્રતીતિનો વિષય છે, કેમ કે સત્તા પકડે છે ને છું પણ પકડે. આવો છું એ જ્ઞાનમાં આવે છે. બંને એક સાથે કામ કરીને આખું કામ પૂરું કરી લઈએ છે. અનુભવનું હે ત્યાં વેદન થયું, એ વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ થઈ ગયું. વેદન થી પ્રત્યક્ષ થઈ ગયું પછી ત્યાં અનુમાન રહેતું, કેમ કે અનુભવ તો પર્યાયનો થાય છે ને. દ્રવ્યનો આશ્રય લીધો છે, દ્રવ્યનું અવલંબન લીધું છે, એવી પર્યાયનો ભાવેથી સ્વભાવાકારે સ્વદ્રવ્યાકારે સ્વઆકારે પરિણમિત થયેલી પર્યાયનો અનુભવ થાય છે. ત્યારે એને સ્વભાવનો અનુભવ થયો, આત્માનો અનુભવ થયો, સ્વાનુભૂતિ થઈ એમ કહેવામાં આવે છે. હા, એનું ઓળખાણ માટે એનું ત્યાંથી પકડાવે છે. ઓળખાણ માટે ત્યાંથી ઓળખાણ થાય છે, સેમ્પલ ત્યાંથી મળે છે. જે જ્ઞાન ખુલ્યું છે એ તો લીધું ને, આવરણથી ન્યારું છે તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે. જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો, તે પોતે છે, એ પોતે જ છે, એ સ્વભાવ પોતે છે. જાણપણું મારામાં છે, જાણપણું એટલે જાણન સ્વભાવ એ પોતે છે, પોતે છે. એની પ્રતીતિ વારંવાર થતાં આનંદ વધે છે. અને પ્રતીતિનો વિષય સહજ પ્રત્યક્ષ એવો આત્મા છે, તેથી આનંદ એકદમ વધે છે. શીઘ્ર આનંદની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે, એ નિશ્ચય છે, એ નિયમ છે, એ સિદ્ધાંત છે. શુદ્ધ થવાનો આ સિદ્ધાંત છે. શુદ્ધ થવાની આત્માના શુદ્ધિકરણની આ વાસ્તવિકતા છે કે શુદ્ધ ભાવનાથી શુદ્ધ થવાય છે. શુદ્ધની ભાવનાથી શુદ્ધ થવાતું નથી, શુદ્ધની ભાવનાથી શુદ્ધ થવાય છે. એટલે પોતે શુદ્ધ છે, સ્વરૂપે કરીને પોતે શુદ્ધ છે, સ્વભાવથી પોતે શુદ્ધ છે, એની ભાવનાથી પોતે શુદ્ધ થાય છે, પરિણમનમાં પણ પોતે શુદ્ધ થાય છે. એ નિશ્ચય છે, એટલે એ નિયમ છે, એ સિદ્ધાંત છે. શુદ્ધને ભાવ, શુદ્ધને ભાવ, હું આવો છું, આ જોઈએ, આ જોઈએ, મારે આ જોઈએ. મિથ્યાત્મા શું છે? આ બધું મારે જોઈએ, શરીર મારે જોઈએ, અને શરીરને અનુકૂળ રહેનારા પ્રસંગો સંયોગો મારે જોઈએ, આ બધું જોઈએ. તો એ પરની ભાવનાથી, એ પરની ભાવનાથી જીવ અશુદ્ધ થયો. પરને ભાવી ભાવીને જીવ અશુદ્ધ થયો. હવે સ્વને ભાવતા, શુદ્ધને ભાવતા, સ્વ એટલે કોઈના ભેળ શેળ વિનાનો, એને શુદ્ધ કહીએ. શુદ્ધને ભાવનાથી, શુદ્ધને ભાવવાથી, સ્વને ભાવવાથી પોતે શુદ્ધ થાય છે. ભેળશેળ એટલે બીજામાં પર પ્રવેશનો ભાવ. શરીર મારામાં છે ને હું શરીરમાં છું, અનુકૂળતાઓ મને છે ને અનુકૂળતાઓથી મને ઠીક છે, પ્રતિકૂળતાઓથી મને અઠીક છે, એ બધો પર પ્રવેશ ભાવ છે. એ અશુદ્ધની ભાવના છે અથવા પરની ભાવના છે. જે જ્ઞાનને માત્ર જાણવું જ એવો સ્વભાવ છે, માત્ર જાણવામાં આ ઠીક ને આ અઠીક એ વાત ક્યાં છે, માત્ર જાણવામાં તો એ વાત નથી. અને ઠીક ને અઠીક જ્ઞાન ને થાય તો માત્ર જાણવું એને ત્યાં રહેતું નથી. વાત ખલાસ થઈ. તો એમ જ્ઞાન ને માત્ર જાણવું, જ્ઞાન માત્રપણું, જાણવા માત્રપણું, જ્ઞો માત્રપણું છે, એવું જ્ઞાન ની ઓળખાણ પરિચય અભ્યાસ એનો કરવો જોઈએ. ઓળખાણ નો પરિચય નો અભ્યાસ કરવો જોઈએ. આ અંદરનું કામ છે. કહ્યું છે યા મતિ સા ગતિ ઇતિ વચનાથ, જેવી મતિ તેવી ગતિ એ વચન અનુસારે. એ સૂત્ર છે, સિદ્ધાંત સૂત્ર છે કે જે જીવની જેવી મતિ, મતિ એટલે અહીંયા ભાવના, જેવી જેની ભાવના એના જ્ઞાનથી જ્ઞાનપૂર્વક ભાવના થાય છે એવી એની ગતિ થાય છે. સામાન્ય રીતે જેને જે ચીજ પસંદ છે એવા જ પ્રકારમાં ત્યાં તેની ગતિ થાય છે. દેવલોકમાંથી દેવ છવિને મિથ્યા દ્રષ્ટિ એકેન્દ્રી કેમ થાય છે કે એની ભાવનામાં પૂતગળ જે છે એ એવા પૂતગળો છે કે જ્યાં એકેન્દ્ર જીવને ઉત્પન્ન થવાની યોની છે. જેમ કે આમ મોટી પરવાળા શૃંખલા થાય છે એકેન્દ્રીજી, ખાણમાં ઉત્પન્ન થાય છે. જીવ ક્યાં જઈને ઉત્પન્ન થાય? ખાણમાં જઈને ઉત્પન્ન થાય. ત્યાં વધારે વિશેષતા કોઈ નથી જતી, જાય ત્યાં ઉગે બે ઇન્દ્રિય થઈને, ફૂલમાં એકેન્દ્રિય થઈને, ફૂલમાં વનસ્પતિમાં જઈને પડે. નહીં બધાને માટે લાગુ પડે. અહીંયા મગ બહુ ભાવે તો મટકું થાય મગનો, અને ચણા બહુ ભાવે તો ચણાનું ધનેડું. મતિ એવી ગતિ, ગતિ એવી મતિ સામાન્ય પ્રમાણે હોય છે પણ એવો નિયમ નથી. સામાન્ય એવો એક પ્રકાર છે કે જે ગતિમાં જે પ્રકારનો કર્મો, પણ હવે દેવલોકમાં તો પુંથી દેવ થયો આ દ્રષ્ટિને, ત્યાં તો ભોગ ભોગમાં એવો લપટાય છે કે એવો લપેટ થઈને સીધો એકેન્દ્રી બે ઇન્દ્રિયમાં ચાલ્યો, ત્યાં કઈ પુણ્ય પરિણામ નથી થતા. એટલે ગતિ એવી મતિ કેમ કહીએ? એવી ગતિ, મતિ જેવી છે એનું ફળ એવી જ ગતિમાં આવશે. મગમાં કાણું પડ્યું હોય ને એમાંથી મટકું નીકળે ત્યારે વિચારે આવવો જોઈએ કે આવી ભાવનાથી આવું ફળ મળે છે. આને ખાવાની ભાવના તીવ્ર રસથી થઈ આયુષ બંધાઈ ગયો, એ કાળે આયુષ બંધાઈ ગયો. આમ તો જેને જે ભાવતો એ વારંવાર બનાવડાવીને ખાય છે કે નહીં? આ બનાવજો ભાઈ, આપણને એ ભાવે છે એ બનાવજો. ને જે ભાઈને ભાવતો હોય જ વારંવાર બનાવે, પણ હવે વારંવાર બનાવીને એના રસ તું કેટલો લે છે એનો કાંઈ હિસાબ કિતાબ છે કે નહીં? હે, હિસાબ કિતાબ જીવ મૂકતો નથી. પછી એના રસમાં ને રસમાં ક્યાં જઈને પડે છે એ તો એને જો બતાવવામાં આવે તો એ કોઈ રીતે મંજૂર કરે એવું નથી. કેટલું ત્યાં જ્ઞાન અવરાય છે, કેટલી ત્યાં આકુળતા વધે છે, કેટલું દુઃખ વધે છે એને તો બતાવવાનું કોઈ સાધન ને મીટર નથી બારમાં. જો એ બતાવવામાં આવે તો જીવને સહજ વૈરાગ થાય એવો વિષય છે. જ્યાં એને આકર્ષણ થાય છે ત્યાં એને સહજ વૈરાગ થાય એ પ્રકાર છે. જો ફળ દેખાડવામાં આવે તો પણ કોઈ જગતની રચના એવી છે કે જીવ ભૂતકાળને પણ ભૂલી જાય છે, પડેલા દુઃખને, સહન કરેલા દુઃખને પણ ભૂલી જાય છે, ને એક વર્તમાન ઉદય ઉપર એટલો એકાકાર થઈને ઉદયમાં પરિણમે છે કે થોડી સેકન્ડોમાં થોડી ક્ષણમાં કેટલું નુકસાન કરે છે એની એને ખબર રહેતી નથી કે ખબર હોતી નથી. એવું અજ્ઞાન છે પોતાનું, પોતાના નુકસાનને પોતે સમજી શકતો નથી. ત્યાં કેવા પરિણામ કરે છે એનો શું મેળ છે? ત્યાં અહીંથી વધારે ખરાબ પરિણામ કરે તો એક ઇન્દ્રિયમાં જાય તો બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય જીવ્યું છે બહુ બહુ, તો એથી વધારે પરિણામ કરે તીવ્ર રસમાળા તો એક ઇન્દ્રિયમાં જાય, કષાયની મંતાના પરિણામ થાય તો ઉપર આવે. કેટલો તીવ્ર રસ કષાયનો પડે છે એના ઉપર એની પાછી નવી સ્થિતિ છે. પણ ત્યાં ઉઘાડરૂપ જ્ઞાન ઓછું છે, જાણરૂપ જ્ઞાનનો ઉઘાડ અને કષાયની તીવ્રતા મંદતા રૂપ ચારિત્રનો ઉઘાડ, આ બે મુખ્ય ગુણોના પરિણામ ઉપર નવા કર્મના બંધન પડે છે. પ્રતીતિ તો ઊંધી જ છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, મિથ્યા દ્રષ્ટિ તમામ સંસારી જીવોની પ્રતીતિ ઊંધી પડી છે. પર તે હું તો એ સામાન્યની પ્રતીતિમાં પડી ચડું છું. હવે કેવા પરિણામ કરે છે જાણરૂપ જ્ઞાન અને શુભાશુભ રૂપ અથવા તીવ્રમંદ કષાયરૂપ આચરણ, એનાથી કેવા પરિણામ કરે છે એના ઉપર એને નવો કર્મ બંધ પડે છે. વિષય બહુ વિશાળ છે અને એના એક જ પરિણામના એટલા બધા સૂક્ષ્મ પડખા છે કે એની ગહનતા પણ ઘણી છે. એટલે આત્મસિદ્ધિમાં તો શ્રીમદજીએ ટૂંકામાં એ વાત એવી રીતે લખી કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. આ વાત એમ કે ગહન વાત છે, શિષ્યા કહી સંક્ષેપે સાવ. આ વાત કર્ણાનુયોગની એટલી બધી વિસ્તારવાળી ને ગહન છે. ધવળના ગ્રંથો વાંચી લેવા, કર્ણાનુયોગના વીરસેન સ્વામીના એક એક કર્મ ઉપર અલ્પ બહુત્વના સેંકડો બોલ લખ્યા છે એમણે, સેંકડો બોલ લખ્યા છે. માણસને યાદ રાખવા જાય તો માથું ભારે થઈ જાય એવું છે. એ તો એવા સૂક્ષ્મ વાળા હતા પોતે આચાર્ય કે એ કાળમાં તો લોકો એમ બોલતા કે જૈનના સર્વજ્ઞને મળવું હોય તો વીરસેન સ્વામીને મળો એમ કહેવાતું. જૈનમાં સર્વજ્ઞ છે એવી વાત પ્રસિદ્ધ છે, પણ અત્યારે કોઈ સર્વજ્ઞ દેખાતા નથી, પણ સર્વજ્ઞ જેવા એનો નમૂનો જોવો હોય તો વીરસેન સ્વામી જુઓ મળો એને એમ કે. બહુ ઉઘાડતો એવો એટલે જેવા પરિણામ એવું ફળ, એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું કઈ આગું પાછું કર્યું ચાલે નહીં. એ તો વસ્તુ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુની સ્થિતિ છે, વસ્તુનો એ સ્વભાવ ધર્મ છે. જેવી મતિ એવી ગતિ એ વચન અનુસારે પોતાનું સ્વરૂપ સાક્ષાત કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. શું કહે છે ફરીને વિષયને શરૂ કરે છે કે પ્રથમ નિર્મમત્વ ભાવથી સંસારનો ભાવ અઘો કરે, અઘો કરે એટલે ગૌણ કરે, મોળો પાડે, નિરસ કરે. અઘો શબ્દમાં એ વાત લેવી છે. ગૌણતા નિરસતા રસનું નિરસ પણ લીધું જોયું અહીંયા. પ્રથમ આટલો ત્યાગ કરે એમ ન લીધું. જે કોઈ એને પૂર્વકર્મ અનુસાર ઉદય વર્તી રહ્યો છે એ તમામ પ્રસંયોગ તમામ પ્રકારનો ઉદય પોતાના આત્માથી ભિન્ન હોવાથી, તેમાં પોતાપણું નહીં હોવાથી, મમત્વ છોડીને એનો રસ મોળો પાડે. સંસારનો ભાવ એટલે ઉદય ભાવ, ઉદય ભાવનો રસ મળો પાડે, સેનાથી ભિન્નતાથી સૌ જ્ઞાનનું સાર. બંને પદાર્થો સ્વરૂપથી ભિન્ન હોવા પદાર્થ નિર્મમત્વ ભાવથી સંસારનો ભાવ એટલે ઉદય ભાવ નિરસ કરે. આ મુખ્ય વાત છે. ઉદય ભાવમાં નિરસતા આવે તો એનું જ્ઞાન કંઈક પોતાનું સ્વરૂપ ઓળખાણ કરવામાં કાંઈ પણ કાર્યક્ષમ થાય, સફળ થાય એવી એની કોઈ સ્થિતિ ઊભી થાય, અને તો એની શ્રદ્ધા અનાદિની ઊંધી પડી છે એ સવળી થાય. જો જ્ઞાનમાં એવો ફેર પડે તો ત્યાં મિથ્યાદ ઘણું મંદ થાય, અત્યંત મંદ થાય. જો જ્ઞાન સ્વભાવને સ્વરૂપને ઓળખે તો ક્યારે ઓળખે કે એ સંસારનો ભાવ ગૌણ કરે તો, ઉદય ભાવને ગૌણ કરે તો. કેવી રીતે ગૌણ કરે કે નિર્મમત્વ ભાવથી. મારું નથી શરીર, પણ મારું નથી અને કોઈ પણ સંયોગો મારા નથી. આપણે ગુરુવાર રાત્રે વિશે લીધું ને, એમાં બહુ બહુ મીઠી વાત છે. વચનામૃતનું એક ઉદાહરણ હતું કે મુમુક્ષુ એ જીવન તો આત્મામય કરી લેવું જોઈએ. જીવન આત્મામય કરી લેવું જોઈએ એનો અર્થ અહીંથી નીકળે છે કે જે ઉદય ભાવમય જીવન છે એ ઉદય ભાવમય જે જીવન છે એનું ફરી જવું જોઈએ. એ અનાત્મામય જીવન છે. સંસાર ભાવ કહો, ઉદય ભાવ કહો, અનાત્મામય જીવન પરિણમન કહો, બધું એક છે. એ જો ગૌણ કરવામાં આવે તો એને જીવન આત્મામય કરી લેવું જોઈએ, એ વાત નીકળે છે ત્યાંથી. બહુ ગૂઢ ભાષા છે પણ છે ખૂબ ભાવવાળી ભાષા. એ પ્રથમ કરે, પહેલું શું કરવું? આ એમ નાસ્તિમાં ઉભો છે ને, તો નાસ્તિમાં આ ફેર પહેલો થવો જોઈએ. જે ઉદય છે શરીરથી માંડીને પરિવારથી માંડીને વ્યવસાયથી માંડીને જેટલો કોઈ જે કોઈ પ્રકારનો પૂર્વકર્મનુસાર ઉદય છે, જેને છે એને બધાને પોતપોતાના પૂર્વકર્મનુસાર ઉદય છે, ત્યાં એને ત્યાંથી એણે ખસવાનો પ્રયત્ન કરવો ભાવમાં કે આ મારું કાંઈ નથી, મારે આ પૂર્વકર્મના સંયોગ સાથે કાંઈ લેવા દેવા નથી. બરોબર, સંયોગમાં રહીને, સંયોગ સામે રહીને આ એને પ્રત્યક્ષ કરવું જોઈએ અને ચિંતવું જોઈએ, એનું મંથન ચાલવું જોઈએ. જે ઉદયમાં રસ છે એને તોડવાનું, એને મંથન ચાલવું જોઈએ. જ્યાં સુધી એમાં નિરસપણું ન આવે ત્યાં સુધી એને કોઈ રીતે આગળની વાત સૂજે એવું નથી, કેમ કે એ મોટું અવરોધક કારણ છે. ઉદયનો રસ જીવને બહુ મોટું અવરોધક કારણ છે. તો એમાં જોડાવવું પડે અને પોતે રસથી જોડાય, ઉત્સાહથી જોડાય, એમાં ફેર તો ખરો. જાવું ન હોય, કોઈ ખેંચીને લઈ જાય તો એમાં એને પરણે જવું પડે, એમાં ફેર તો પડે કે નહીં? ખાવું ન હોય, ન ભાવતું હોય ને ખવડાવે તો એમાં રસ કેટલો આવે? એ કડવી ચીજ છે, એ પરણે ખવડાવે તો એમાં રસ કેટલો આવે? એટલી વાત છે. મૂળ તો રસ તોડવાની વાત છે. ઉદયને તું ફેરવી નહીં શકે. એક વાત એવી નક્કર છે કે જે પૂર્વ કર્મનો ઉદય ઉદયમાન થયો એને તો કોઈ ફેરવી શકતું નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈની શક્તિ નથી, એ તો જીવના સ્વભાવ બહારની શક્તિ બહારની વાત છે. કેમ કે પુગલ પરમાણુની પર્યાયો છે, એ સ્વતઃ સિદ્ધ જગતનું તત્વ છે, એના ગુણધર્મોથી પરિણમે છે, એમાં હેરફેર કરવાની કોઈ જીવનું સામર્થ્ય નથી. એટલે ઉદય ઉદયાવળીમાં જે કર્મ આવે છે એમાં ફેર નથી થતો. આયુષ કર્મ ઉદયમાં છે તો એમાં ફેર નથી થતો. કોઈ આયુષ વધારી શકે ઘટાડી શકે, આત્મહત્યા કરીને આયુષ ઘટાડી નાખે, દવાઓ કરીને કે યોગ પ્રાણાયામ ફલાણું ઢીકણું કરીને કાંઈ આયુષ વધારી શકે, મૌન પાળીને કે શ્વાસોશ્વાસ રોકીને, વાતમાં કાંઈ માલ નથી. બધા આંબક છે, નિશ્ચિત વસ્તુ છે. કર્મના સત્તામાં રહેલું હોય ત્યાં સુધી, એટલે ઉદયાવળીમાં આવ્યું ન હોય ત્યાં સુધી ના ક્ષણોમાં એમાં ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ગમે તે થાય, પછી કાંઈ ફેરફાર ન થાય. એટલે જે ઉદય વર્તે છે એમાં તો કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. હવે એ ઉદયમાં ભાવ ફેરફાર કરવો એ પોતાના અધિકારનો વિષય છે, એ પોતાના અધિકારનો વિષય છે. ઉદયને ફેરવવો એ પોતાનો અધિકાર નથી, પણ ઉદયમાં પોતાનો ઉદય ભાવ ફેરવવો એ પોતાનો અધિકાર છે. અહીંયા એ વાત છે કે તે કેવી રીતે કરે, તે ઉદય ભાવમાં જીવ નિરસપણું કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. કે જે દ્રશ્યમાન છે તે બધું રૂપી જળ છે તેથી મમત્વ ન કરવું. પાંચ ઇન્દ્રિયોના વિષયો, પાંચ ઇન્દ્રિયોથી જે વિષયરૂપ થાય છે, દ્રશ્યમાન એટલે એકલું ચક્ષુ ઇન્દ્રિયનો વિષય ન લેવો, પણ પાંચે ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા જેટલું કાંઈ વિષયગત થાય છે એ બધું દ્રશ્યમાન છે, રૂપી છે. દ્રશ્યમાન એટલે રૂપી, રૂપી લીધું છે ને શબ્દ, એટલે દ્રશ્યમાન છે તે બધું રૂપી. રૂપી એટલે અહીંયા વર્ણનું રૂપ ન લેવું, રંગનું રૂપ ન લેવું. રૂપી એટલે રસ ગંધ વર્ણ શબ્દ બધું એમાં આવી જાય છે. તે બધું રૂપી છે, તે બધું જળ છે, અને તે જળ છે અને હું ચૈતન્ય છું. એમ હું ચૈતન્ય હોવાથી તે જળમાં મમત્વ કરવા યોગ્ય નથી, અને કરે તો પણ જીવને તેમાંથી કાંઈ મળે એવું નથી. પણ એવું નથી કે મમત્વ કરે તો કાંઈક એમાંથી મળી જાય છે. જીવ અનંતકાળથી અનંતા પરમાણુઓ સાથે મમત્વ કરતો ચાલ્યો આવ્યો છે. એક પરમાણુ પણ જીવનું થયું નથી, એક પરમાણુ તો જીવનું થયું નથી, પણ એક પરમાણુનો કોઈ પર્યાય જીવનો થયો નથી. આ પરિસ્થિતિ છે. એટલે એમ કહ્યું કે એ બધું જળ છે, તેના જડત્વને સમજીને તેથી મમત્વ ન કરવો. સાથી શું છે કે મમત્વ તો એમ કરે છે કે એને ત્યાંથી સુખ મળે છે માટે મમત્વ કરે છે. જે જળમાં એને સુખ લાગે છે તેથી તેને મમત્વ થાય છે કે આ મને હો, આ સંયોગો મને હો, કેમ કે આ મને અનુકૂળ સંયોગો છે તેથી એ મમત્વ કરે છે. એ મુદ્દો લે છે કે જે બધું જળ તેમાં પોતાને માનતા સુખ શું, શોધ તારા સુખને, નક્કી કર તારા સુખને. એમ કે તને જ્યાં જ્યાં સુખ લાગે છે ત્યાં રૂપી જળ પદાર્થો પીડ્યા છે, પરમાણુ પીડ્યા છે, તેમાં શું તેમાં પોતાને માનતા એમાં મને ઠીક હો એમ પોતાપણું કરતા સ્વપણું કરતા સુખ શું આકુળતા થાય છે. એમાં તો એમ કહેશે એમાં સુખ ક્યાંથી થયું, તો આકુળતા થાય છે. જીવ સુખની કલ્પના કરે છે એ જૂઠ છે. નિતાંત જૂઠ છે, એમાં કલ્પના માત્ર એ છે, બાકી ક્યાંય સુખની તો ગંધ જરૂર પરમાણુમાં નથી, પણ એ પરમાણુ પ્રત્યે લંબાતા પરિણામમાં પણ દુઃખ ઉત્પન્ન થાય છે, કલ્પના એ કરીને સુખ માન્યું છે. વેજીટેબલ ઘીનો દેખાવ બિલકુલ સાચા ઘી જેવો હોય, બરાબર દાણા દાર એવું રંગ રૂપ બધું, એ સાચું ઘી થઈ જાય કે ન થાય, એ સાચું ઘી નથી, કલ્પના કરે છે, એ જૂઠ છે, એ વસ્તુ કૃત્રિમ છે. ત્યાં દ્રશ્યમાન છે તે બધું રૂપી જળ છે, તેથી તેમાં મમત્વ ન કરવું, કે જે બધું જળ તેમાં પોતાને માનતા સુખ શું. અહીંથી દુઃખનો પ્રશ્ન પાછો સમાધાન સોલ્વ થઈ જશે, કે જો કોઈ જળ પર્યાયમાં પોતાને માનતા સુખ નથી, તો કોઈ જળ પર્યાયમાં પોતાને ગણતા દુઃખ પણ નથી. આમ છે, જળમાં પોતાપણું માનતા સુખ નથી, ને જળમાં પોતાપણું માનતા એને જે દુઃખ થાય છે, પોતાપણું મટે તો દુઃખ મટે. આ પ્રશ્ન ત્યાંથી દુઃખનો પણ નીકળી જાય છે. આમાં શું છે કે જળમાં પોતાપણું માનતા સુખ શું, એટલે અનુકૂળ કલ્પેલા અનુકૂળતાની જેમાં કલ્પના કરી છે, સુખની જેમાં કલ્પના કરી છે, એ જળમાં સુખ શું છે એમ કહે છે. જો જળમાં સુખે નથી તો જળને કારણે જળમાં દુઃખે નથી, એ વાત એમાંથી આપોઆપ સુખ થઈ જાય છે, આપોઆપ સુખ થઈ જાય છે. જ્યાં જ્યાં એને દુઃખનો અનુભવ થાય છે ત્યાં પણ એ જ જ્ઞાન લાગુ પાડે છે, કે જો જળમાં સુખ નથી તો એ જળમાં દુઃખ નથી. એટલે જો કોઈ પદાર્થો આ જીવને અનુકૂળ નથી, ઈષ્ટ નથી, તો કોઈ પદાર્થો આ જીવને પ્રતિકૂળ અને અનિષ્ટ પણ નથી. ઈષ્ટ અનિષ્ટપણાનો સિદ્ધ વિષય છે. કોઈ પદાર્થ આ ગમતું નથી, ભાઈ પ્રશ્ન, આ ગમતું નથી, પણ ઈષ્ટ અનિષ્ટ પણ હું એમાં કરવું નથી. જે ગમતું નથી એમાં અનિષ્ટ પણ હું કરવાનો પ્રશ્ન નથી, એ પ્રકારથી આગળ નથી જવાતું. એ માત્ર જ્ઞાનનું જ્ઞેય છે. અણગમતો પણ જગતમાં કોઈ પદાર્થ નથી, ને ગમતો પણ જગતમાં કોઈ પદાર્થ નથી. બે કલ્પના છે. હવે કલ્પના કેવી રીતે છે અને સત્ય કેવી રીતે છે, આ વસ્તુ એને મંથનથી બરાબર એને પોતાની વાત પોતાને સમાધાન થવા અર્થે મંથનથી નિશ્ચય કરવો, પોતાના ચાલતા પરિણામને પકડવું છે, ચાલતા અનુભવને પકડવો છે, અને એ અનુભવમાં જૂઠ શું છે અને સત્ય શું છે એનો નિશ્ચય અને એનો ઉકેલ પોતાએ શોધવો છે. કોઈ એની અંદર બુદ્ધિ લડાવવાનો વિષય નથી, પણ એની અંદર અનુભવને જ પકડવાનો વિષય છે, કે આમાં જૂઠ શું છે ને સત્ય શું છે. શરીર જળ તેમાં મમત્વ ન કરવું, પેલું નજીકમાં નજીક છે ને, એટલે એમ કહે બધું જળ તેમાં પોતાને માનતા સુખ શું. એ જ રીતે શરીર જળ તેમાં મમત્વ ન કરવું, એટલે શરીરની સાતાના વેદનમાં ન અટકવું, ને અસાતાના વેદન કાળે અસાતાના વેદનમાં ન અટકવું એમ કહે છે. ત્રીજી સ્થિતિ નથી, કાં જીવને સાતા થાય છે ને કાં જીવને અસાતા રહે છે. શરીર એક એવો નજીકનો પરમાણુનો સંબંધ છે, જીવને સંયોગ છે, કે એને સાતા અસાતાનું વેદન નિરંતર થયા જ કરે છે, કાં સાતાનું થાય ને કાં અસાતાનું થાય. તો સાતાના વેદનમાં એને અટકવું નથી, અને અસાતાના વેદનમાં પણ એને અટકવું નથી. બંને પ્રકારના વેદન કાળે પોતે જ્ઞાતા છે અને જ્ઞાન વેદનમાં રહે એ એનો ધર્મ છે. સાતા સાતાના વેદનમાં જાય તે તેનો અધર્મ છે, ધર્મ નથી. પણ ધર્મ નથી એમ કહો કે એને અધર્મ છે. એટલે શું દાખલા તરીકે? હા હા હા, નજીક છે, ક્ષેત્રથી નજીક છે. શરીર છે આત્માના પ્રદેશો છે અને ક્ષેત્રથી નજીક છે. જ્યારે આ બીજા સંયોગો છે એ ક્ષેત્રથી દૂર છે. બરાબર છે. ઘર છે, દુકાન છે, કુટુંબ પરિવારના સભ્યો છે, પૈસા છે, આબરૂ છે, જેટલા સંયોગો પૂર્વકર્મના ઉદય એના કહેવાય છે, એ બધા શરીરથી તો આઘાત છે ને. પરિવારમાં સ્વજનને રોગ થાય, પીડા થાય, તો એનું પોતાને દુઃખ થાય છે. થાય છે ને, મમત્વ છે એટલે એને દુઃખ થાય છે. અરે રે, આને મીછી કરડ્યો ને કેટલી વેદના, અથવા આને ફલાણું થયું છે એનું કેટલી વેદના. પણ શરીરનું પોતાને જે વેદન થાય, કાંઈ એને વેદન થાય એટલું થોડું થાય છે. દુઃખની માત્રા તો જેટલું મમત્વ એટલું દુઃખ થાય. તીવ્ર મમત્વ હોય તો ઉલાને દુઃખ થાય, એના કરતા વધારે દુઃખ થાય. એમ કે આ તો એના કરતા મને હોત તો સારું. શું કહે, એને છે મારે જોવાતું નથી ને સહન થતું નથી, એમ કે છે કે નહીં. પણ છતાં એ દૂર ક્ષેત્રવર્તી છે અને શરીરમાં છે એ નજીકના ક્ષેત્રવર્તી છે. સાતા અસાતાનું વેદન એક લઈએ તો એ બંનેના વેદન કાળમાં જીવ જ્ઞાતા છે. આ વસ્તુ પકડવાની છે, જીવ તો જ્ઞાતા છે એમ પકડવાનું છે, વેદનારો નથી. સાતા અસાતાને વેદનારો નથી એમ લેવું. ત્યાં પ્રશ્ન નથી. જે પાણી ઉપર તરતા શીખો સપાટી ઉપર, એને પાણી કેટલું ઊંડું છે એની સાથે શું સંબંધ છે? એક માથોડું ઊંડું હોય કે દસ માથોડા ઊંડું હોય, દરિયાનું પાણી હોય કે નદીનું પાણી હોય કે કુવાનું પાણી હોય, તરવું છે એને તો ઉપર તરવાનું છે, એને અપેક્ષા રહેતી નથી. એમ જે પોતાના જ્ઞાન વેદનમાં આવ્યો એને પછી શરીરનો ઉદય સાતા સાતાનો કે દૂરનો ઉદય કોઈ પણ પ્રકારનો એની સાથે એને પ્રશ્ન રહેતો નથી. એ તો ભિન્ન પડ્યો, તે ભિન્ન જ પડ્યો. હા હા, લેવું જોઈએ મને રાગને લેવું જોઈએ. કેમ કે શરીર કે બીજા સંયોગો એનો સંબંધ તો રાગથી કરે છે જીવ. પરમાણુને કાંઈ ખબર નથી સંબંધ કે સંયોગની. જીવ તે જીવને રાગથી બંધન છે ખરેખર તો. એટલે રાગની ભિન્નતા, પ્રયોગમાં તો રાગની ભિન્નતા છે, વિચારમાં આ બધું વિચારવું છે, પ્રયોગમાં તો રાગની ભિન્નતા છે. પછી આનો પ્રયોગ કરે પણ એ રાગની ભિન્નતા સાથે સહિત કરે છે. આ તો શરૂઆત કેવી રીતે કરવી એ વાત લઈએ છે, વિચાર છે ને. પ્રથમ તો નિર્મમત્વ ભાવથી પ્રથમ શબ્દ લીધો છે ને. પ્રથમ એટલે શરૂઆત આમ કરવી કે એમ કે છે કે શરીર જળ તેમાં મમત્વ ન કરવું, સાથી કે શરીર આદિ જળ તેમાં પોતાને માનતા સુખ શું, શરીરની સાતામાં પોતાપણું કરતા સુખ શું. શરીરમાં પોતાપણું માનતા સુખ નથી, ઉલટાનું પોતાપણું માનતા એમાં દુઃખ છે. વળી રાગ દ્વેષ મોહ ભાવ, હવે બધા ભાવો લઈ લીધા, असाता भाव, तृष्णा भाव, अविश्राम भाव, अस्थिर भाव, दुख भाव, आकुल भाव, खेद भाव, अज्ञान भाव छे। ए बद्दा भावो अज्ञान भाव छे, तेथी हे छे। हे ने उपादेना बोल लीधा छे के जीवना परिणाम मां राग द्वेष मोह भाव थाय छे, ए अज्ञान भाव छे। राग द्वेष मोह भले चित विकार छे, तो पण ए पुद्गल ने अवलंबी ने पुद्गलाकारे थयेलो भाव छे। जेम आत्माने अवलंबता आत्माकार भाव थाय छे, એમ પૂદગળને અવલંબતા પૂદગળાકાર ભાવ થાય છે। વળી એવા જે રાગ દ્વેષ મોહ, એનામાં જાણપણું નથી, તેથી પણ એને અજ્ઞાન ભાવ કહેવામાં। જ્ઞાન તો જાણે, રાગ દ્વેષ જાણતા નથી। રાગ દ્વેષ તો આંધળા પરિણામ છે, એ કઈ જાણતા પરિણામ નથી। વળી રાગ દ્વેષ ભાવ અજ્ઞાન છે, અસાતા ભાવ અજ્ઞાન છે, તૃષ્ણા ભાવ અજ્ઞાન છે, અવિશ્રામ ભાવ જ્યાં એને ક્યાંય ઠરીને ઠામ થતો નથી, હેરાન હેરાન થઈને પરિણમે છે, અવિશ્રામ ભાવ છે, અસ્થિર ભાવ છે, ચંચળ ભાવ છે, દુઃખ ભાવ છે, અથવા આકુળ ભાવ, અશાંત ભાવ છે, આકુળ ભાવ છે, ખેદ ખિન્નતા વાળો ભાવ છે, એ બધા અજ્ઞાન ભાવ છે, તેથી હે છે। એ રાગ દ્વેષ મોહમાં તો બધા આમ તો આવી જાય છે, પણ ઘણા એવી રીતે ભેદ પ્રભેદો ન કહેતા સમજતા નથી। કોઈ વાર એવી જીવની યોગ્યતા હોય છે કે એને એના ભેદ પ્રભેદ બતાવે ત્યારે સમજે, અથવા તો કોઈ એક એવા ભેદમાં પોતે વર્તતો હોય એ ઉપર એનું લક્ષ જાય। જેમ કે કોઈને ખેદ ખીનતા રહ્યા કરતી હોય, તો કે ખેદ ખીન રહે છે, એ ખેદ ભાવ છે, તે અજ્ઞાન ભાવ છે, અને તે ઉપાદેય નથી, તો એ પોતાના અનુભવને પકડે ત્યાંથી। ભેદ પ્રભેદ બતાવવાનું એ કારણ છે કે અભેદ પણ એ બતાવતા પોતાના પોતાને લક્ષ ન પહોંચે એ વિષય ઉપર, તો ભેદથી બતાવતા એનું લક્ષ પહોંચે છે, એવી યોગ્યતા હોય છે। એથી ભેદથી અને અભેદથી બંને રીતે કહેવાની શાસ્ત્ર પદ્ધતિ છે, જ્ઞાનીઓની આચાર્યોની પદ્ધતિ। કેમ કે યોગ્યતા જુદી જુદી પ્રકારે છે, એક પ્રકારની બધાની યોગ્યતા નથી। એટલે તો કહ્યું કે બહુ કરુણા કરીને આ બધું લખે છે, શાસ્ત્રો લખે છે અને બહુ કરુણા કરે છે। કેમ કે ઓલો એમ કહે છે કે મને મારું આમાં મારો રોગ આમાંથી સમજાણો, તો મને બીજો એમ કહે છે કે તમારો રોગ કરતા મારો રોગ ઓછો હતો કે વધારે હતો, પણ મને મારો રોગ સમજાણો, એમ જુદી જુદી જાતના રોગ છે એ એને બધા એના ચિહ્નોથી બતાવતા એને સમજવા મળે છે, એમ છે। એટલે વિસ્તાર એ રીતે શાસ્ત્રનો થયો છે। ખેદભાવમાં અજ્ઞાન ભાવ છે, એટલે એમાં જ્ઞાન નથી, જ્ઞાન નથી એટલે એમાં આત્મા નથી, એમાં આત્મા નથી એટલે ઉપાદેય નથી, એની ઉપાદેયતા એને અંગીકાર કરવા યોગ્ય નથી, એને વળગવા જેવું નથી, એમાં રહેવા જેવું નથી, એ પ્રાપ્ત કરવા જેવું નથી, બધું એમાં આવી જાય છે। અથવા તે ભાવથી નિવર્તવા જેવું છે, એનો સરવાળો છે, આ બધા ભાવોથી નિવર્તવા જેવું છે। અસ્થિર એટલે ચંચળતા લેવી છે, અને વિશ્રામ એટલે જેમાં આરામ નથી મળતો એવો ભાવ, આરામ નથી મળતો, વિશ્રામ છે ત્યાં આરામ મળે છે, ક્યાંય અવિશ્રામ ભાવ છે, એટલે જેટલા કોઈ વિકારી પરિણામ છે એ તમામ વિભાવ ભાવમાં જીવને આરામ નથી, ચેન નથી, સુખ નથી, ક્યારે એને ઠીક પડે એવું નથી, એમ છે. અવિશ્રામ ભાવ છે. એ પ્રયોગ અનેક જગ્યાએ કર્યો છે, વિશ્રામ ને અવિશ્રામ નો એ શબ્દ પ્રયોગ એમનો અનેક વાર છે. કેમ કે જીવને ઠરીને ઠામ થવું છે, નથી કહેતા ભાઈ ગમે ત્યાં ગયા, દેશ દેશાવર ફર્યા, સારી જગ્યાએ, મોડી જગ્યા, અનેક જગ્યાએ રહેવાનું થયું, પણ ઘર એ ઘર છે. એમ શું કે છે, ઘર એ ઘર છે. એને એમ થાય છે કે આ મારું વિશ્રામ નું સ્થાન છે. સાયકોલોજી છે કે નહીં, એમ જીવને પોતાનું સ્વરૂપ એક જ વિશ્રામ ધામ છે, અને પોતાના સ્વરૂપને છોડીને એને ક્યાંય વિશ્રામ મળે એવું ક્યાંય સ્થળ ને સ્થાન છે નહીં. આમ છે, એટલે પોતાના સ્વરૂપને છોડીને આરામ કેવો. અહીંયા જેમ એક વાત લીધી ને કે બધું જળ, શરીર પણ જળ, એમાં સુખ શું, તો કહે છે કે આ તમામ પ્રકારના વિભાવ ભાવ, દુઃખ ભાવ, આકુલિત ભાવ, અજ્ઞાન ભાવ, એમાં વિશ્રામ કેવો, એમાં આરામ કેવો, એમ કહે છે. એને છોડીને ક્યાંય આરામ મળે, વિશ્રામ મળે એ વસ્તુ સીધી નથી. આરામનું ધામ, વિશ્રામનું ધામ એવો પૂતે છે, એમાં ઠરીને ઠામ થાય ત્યારે એને આરામ મળે એવું છે. એમ લીધું ત્યાંથી
જય હો.